રાજગીતા જ્ઞાન યજ્ઞ બીજો. અને ગુરુદેવે આજે એક સેક્શન આપણું પૂરું થયું, એક વિભાગ, પહેલો વિભાગ પૂરો થયો. એનું નામ શું હતું? ઉપોદઘાત. અને હવે આ જે જ્ઞાન યજ્ઞ છે, બીજો જ્ઞાન યજ્ઞ, એમાં આપણે કયા બે વિભાગ કરવાના છે? મતાર્થીના લક્ષણો અને આત્માર્થીના લક્ષણો. પણ એની શરૂઆત કરતા પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સુંદર રીતે આખી એક ભૂમિકા બાંધી હતી. આગલા ઉપોદઘાત સાથે ભૂમિકા બાંધી અને એક બેઝ બનાવ્યો હતો, કઈ રીતે આ મતાર્થીના લક્ષણો અને આત્માર્થીના લક્ષણો સાથે આ કનેક્ટ થાય છે. તો પેલી બે ગાથામાં શેના વિશે વાત આવે છે? અનુબંધ ચતુષ્ટય, બરાબર ને? 3 થી લઈને 8 ગાથા જે હતી એ બે પ્રકારના જીવો જે ધર્મક્રિયાઓ કરે છે, ધર્મની પ્રવૃત્તિઓ કરે છે, પણ અને પાછું પોતાને માને છે કે મોક્ષ માર્ગે છે, પણ હકીકતમાં મોક્ષ માર્ગ ઉપર નથી, એવા ભ્રાંતિમાં રહેનાર બે, કયા બે હતા? ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. એની વાત 3 થી 8 ગાથામાં આવી હતી. પછી 9મી ગાથાથી સદગુરુની એન્ટ્રી થઈ. 9 થી લઈને 12માં પ્રત્યક્ષ સદગુરુ, એમાં પ્રત્યક્ષતાનું કેમ આટલું મહત્વ છે, પ્રત્યક્ષ સદગુરુના લક્ષણ શું છે, સદગુરુના લક્ષણની વાત આવી, એનો એમનો ઉપકાર કેવો છે એ વિશે બધી વાત 9 થી 12માં આવી. પછી 13 થી 22 વિદ્યાર્થીનું કર્તવ્ય શું. અને સાહેબ અહીંયા બહુ સુંદર વાત કીધી હતી કે જ્યાં સુધી વિદ્યાર્થી શરણાગતિ નથી સ્વીકારતો ત્યાં સુધી એ શિષ્ય બનતો નથી. એટલે સાહેબે વાત કરી હતી ને કે ડિસાઇપલ બનવું એટલે શિષ્ય બનવું, એના માટે શું જરૂરી છે? શરણાગતિ હોવી જરૂરી છે. અને પછી 23માં મતાર્થીના લક્ષણો હવે કહેવામાં આવશે એમ કહી અને કનેક્ટ કરવામાં આવ્યું હતું. તો અનંતકાળથી આપણે પરિભ્રમણ કરી રહ્યા છીએ અને અનંતકાળમાં આપણે અનંત દુઃખ, માત્રાની અપેક્ષાએ જોવા જઈએ તો અનંત દુઃખ આપણે ભોગવ્યું છે. એનું કારણ શું છે? તો કે અજ્ઞાનતા. આ યાત્રા જે છે અને આ અનંતકાળના પરિભ્રમણની અંદર આપણે અનંત દુઃખ ભોગવ્યું છે, એટલે અહીં જે આત્મસિદ્ધિજીની અંદર યાત્રા જે છે એ સુખમાંથી સાચા સુખ નહીં, પણ જે દુઃખ હતું એ દુઃખમાંથી સાચા સુખ તરફની આ યાત્રા છે. તો શું થયું છે? આપણી જો આપણે જો આપણું ભૂતકાળ જોઈએ તો અજ્ઞાન અંધકારમાં, નિબિડ અંધકારમાં આપણે 4 ગતિમાં રખડ્યા. અને રખડવાનું કારણ શું હતું? તો કે સ્વરૂપની સમજણ નહોતી. તો સ્વરૂપની સમજણ એટલે શું? હું કોણ છું, મારું સાચું સ્વરૂપ શું છે, મોક્ષ શું છે, મોક્ષનો ઉપાય શું છે, આ બધી જે સ્વરૂપ વિશેની જે સમજણ હતી તે આપણને નહોતી. તો પ્રશ્ન થાય કે આ અનંતકાળ આપણે રખડીને આવ્યા તો અનંતકાળમાં શું આપણને ધર્મ નહોતો મળ્યો, સાચો ધર્મ નહોતો મળ્યો? તો કે ઘણી વાર સાચો ધર્મ મળ્યો છે આપણને, પણ ભ્રમિત માન્યતાઓ ધર્મની વિશે અને નકારાત્મક છાપ ધર્મ વિશે. તમે જોશો આજકાલના યંગસ્ટર્સને ધર્મ વિશે ઘણી નકારાત્મક, નેગેટિવ ઇમ્પ્રેશન્સ છે, ધર્મ એટલે દુઃખી થવું, ધર્મ એટલે આમ. તો આવા કારણે, બે કારણ કયા? ભ્રમિત માન્યતાઓ અને નકારાત્મક છાપના કારણે શું થાય છે? સાચો ધર્મ મળવા છતાં પણ ધર્મનું મહત્વ જે છે, એની મહત્તા જે છે, ઇમ્પોર્ટન્સ છે, એ સમજાતું નથી. ધર્મ મળે અને ઘણી ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે, ધાર્મિક ક્રિયાઓ, પણ છતાં આ સ્વરૂપની સમજણ ન હોવાથી, સાચા ધર્મની સમજણ ન હોવાથી શું થયું? તો કે કેવળી પરપ્રેત ઘણી ક્રિયાઓ કરી, ઘણા શાસ્ત્ર વાંચ્યા, પણ થયું શું? આપણે ક્રિયાઓ કરી અને ક્રિયા જડ બની ગયા, કારણ કે સાચો લક્ષ્ય નહોતો. શાસ્ત્ર વાંચન કરી અને શુષ્ક જ્ઞાની બની ગયા. પણ જે મેઇન કામ થવું જોઈએ, આત્માર્થીપણું જે પ્રાપ્ત થવું જોઈએ, મુમુક્ષુતા જે પ્રાપ્ત થવી જોઈએ, તે પ્રાપ્ત થયું નહીં. અને એટલે જ આને સમજાવવા માટે ગુરુદેવે ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની જે છે એને સંસારી સાથે શું ડિફરન્સ છે અને શું સિમિલારિટી છે એ સમજાવ્યું. એટલે ખરેખર આપણે આમ આંખ ખુલે કે જો હું આ સાચો ધર્મ શું છે ન સમજ્યો તો મારા મને સંસારીમાં કોઈ ફરક નથી. કઈ અપેક્ષા હે? તો પેલા શું ડિફરન્સ છે? તો જેમ કીધું ને કે કેવળી ભગવંતોએ બતાવેલી જે ક્રિયાઓ છે એ ક્રિયાજડ કરે છે, કેવળી ભગવંતે જે શાસ્ત્ર પ્રરૂપ્યા છે, રચ્યા છે, એ વાંચે પણ છે, પણ ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. આ તમે આમની વાત કરી. સંસારીની વાત કરીએ તો કે સંસારી કોઈ ધાર્મિક ક્રિયા પણ નથી કરતો, કંઈ વાંચન નથી, એને કંઈ ધર્મની પડી પણ નથી. એને શું છે? ખાવું પીવું ને લહેર કરવી, મોજ કરવી, બરાબર છે? તો આ બહુ મોટો ફરક દેખાય છે આપણને કે અહીંયા પ્રવૃત્તિઓ ઘણી દેખાય છે. ધર્મ નથી કીધું, ધર્મ પ્રવૃત્તિ, ક્રિયાઓ અને વાંચન. આ બાજુ ખાવું પીવું ને મોજ કરવી. એટલે આ બહુ મોટો ડિફરન્સ કોનામાં? સંસારીમાં અને ક્રિયાજળ ને શુષ્ક જ્ઞાનીમાં, બરાબર છે? બંનેમાં સિમિલારિટી શું છે? આ તો ડિફરન્સ જોયું આપણે, તરત ખબર પડી જાય કે આ સંસારી છે અને આ ધર્મ પ્રવૃત્તિઓ કરે છે એમ દેખાય. પણ જો સાચો ધર્મ ખબર ન હોય તો બંનેમાં સિમિલારિટી શું છે? સિમિલારિટી એટલે સામ્ય શું છે બંનેમાં? પહેલામાં ડિફરન્સ એટલે બંનેમાં ફરક શું છે, હવે સામ્ય શું છે? તો કે બંને સાચો ધર્મની બંનેને ખબર નથી અને બંનેનો પરિભ્રમણ ચાલુ જ રહે છે, પરિભ્રમણ ટળતું નથી. આ એકદમ શોકિંગ વાત છે. સંસારીનું પરિભ્રમણ ન ટળે સમજ્યા, પણ સાચો ધર્મ, સાચું સ્વરૂપ જો ન ખબર હોય તો ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાનીનું પણ પરિભ્રમણ ટળતું નથી. હા, એ પણ પરિભ્રમણ કર્યા જ કરે છે. શું કરે છે? તો કે રચ્યો પચ્યો રહે છે. ક્રિયાજળ શું કરે છે? ધર્મ ક્રિયામાં રચ્યો પચ્યો રહે છે. અને શુષ્ક જ્ઞાની શું કરે છે? તો કે શુષ્ક જ્ઞાનમાં જ, શાસ્ત્રમાં જ એ રચ્યો પચ્યો અટકેલો રહે છે. બંને ગુરુદેવ વળી શું તો સ્ટક, અટકી ગયા, ચીટકી ગયા છે, આગળ વધતા નથી. કારણ કે બંનેને ધર્મ શું છે ખબર નથી, સ્વરૂપ શું છે એ ખબર. એટલે જો ગુરુદેવ કેટલું સુંદર આખું આપણને એક બેઝ બંધાવી આપે છે કે આ મતાર્થીના લક્ષણ સમજવા કેટલા જરૂરી છે. જો એ હું ન સમજું, એન્ડમાં તો જે સાહેબે વાત કરી હતી કે સદગુરુ મળ્યા છતાં પણ મતાર્થી પણ હોઈ શકે, ઇટ ઇઝ રિયલી શોકિંગ. અને એટલા માટે જ આ પરમ કૃપાદેવે અત્યંત કરુણા કરી અને આ આખો વિભાગ મૂક્યો કે જેથી કરીને આપણે એને સમજી શકીએ. તો મતાર્થી ભાગ્યશાળી હોવા છતાં દુર્ભાગી છે. કઈ અપેક્ષાએ ભાગ્યશાળી કીધો એને? કે એને સાચો ધર્મ મળ્યો છે. પણ દુર્ભાગી કેમ કીધો? સાચા ધર્મની સમજ નથી, સ્વરૂપની સમજણ નથી. તેઓ આત્માર્થી નથી. શું છે? તો કે મતાર્થી છે. કારણ કે ધર્મ ક્રિયા મળી છે, ધર્મ ક્રિયા કરે છે, પણ એને દિશા નથી મળી, દિશા નથી મળી. ધર્મ ક્રિયા કરે છે પણ એને દિશા મળી નથી. હવે આવા લક્ષણો શું છે કે જેથી કરીને એ આત્માર્થી નથી, મુમુક્ષુ નથી, સાચો સાધક નથી? તો એવા શું છે એ આપણને સમજવું અત્યંત જરૂરી છે. એટલે મતાર્થી એટલે કોણ? કે જે મતને મુખ્યતા આપશે, જે સતને મુખ્યતા નહીં આપે, સતને સમજવાનો પ્રયત્ન નહીં કરે, અને શું બની જાય છે? ફેનેટિક, એટલે ધર્માંધ બની જાય છે. મતનો આગ્રહ અને મતને પકડી રાખે છે. હી હોલ્ડ ઓન એન્ડ હી ઇન્સિસ્ટ. એક પકડી રાખવું એક વસ્તુ છે, અને એનો પાછો આગ્રહ કરવો કે આ જ સાચું છે. અને એટલે એ કીધું કે આવો કેમ આવે છે? બે કારણ સાહેબે બતાવ્યા, એક છે ઇગ્નોરન્સ અને બીજું છે ઈગો. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા. ધર્મનો સંબંધ શેની સાથે છે? તો કે આ શરીર સાથે નહીં, આત્મા સાથે છે. હવે આ સમજણ ન હોય એના કારણે મથારથી પણ, એટલે પછી બધી શરીરની ક્રિયાઓ જ કર્યા કરવાની, એને જ ધર્મ માનવો. એટલે પહેલું કારણ શું છે? અજ્ઞાનતા. અને બીજું કારણ શું છે? ઈગો, અહંકાર, માન. સાહેબે કીધું ને કે બતાવે કે મને ધર્મ પ્રત્યે પ્રેમ છે, જીન શાસન પ્રત્યે મને પ્રેમ છે, પણ અંદરમાં વેરભાવ હોય, એવા નેગેટિવ ભાવ હોય, તો એ કઈ રીતે ધર્મ હોઈ શકે? તો આ ધર્મના લક્ષણ કેમ બતાવ્યા? સો વન કેન રિફ્લેક્ટ એન્ડ રિમૂવ. સાહેબ એવી બે આર આવે, રિફ્લેક્ટ એન્ડ રિમૂવ. રિફ્લેક્ટ એટલે શું? તો કે જોઈ જવા, તપાસી જવા, મારા અંદરમાં આવા દોષ છે કે નહીં, મતારથીના જે લક્ષણ કીધા છે એવા લક્ષણ મારામાં છે કે નહીં, એટલે એક જોઈ જવા, તપાસી જવા અને રિમૂવ કરવા. રિફ્લેક્ટ એટલે જોવાના, તપાસવાના, અને રિમૂવ એટલે શું? તો કે એને કાઢવાના, એનો નાશ કરવો. એને પહેલાં ઓળખવાના કે હા, આ મારામાં મતારથીપણું છે, અને પછી એનો શું કરવો? નાશ કરવો. અને બીજું કારણ શું છે? કે જો આ આપણને યથાર્થ રીતે સમજાય આ લક્ષણો, તો આપણે સાચો યથાર્થ પુરુષાર્થ આદરી શકીએ મોક્ષ માર્ગ ઉપર. બરાબર. તો હવે જે મતાર્થીના લક્ષણનું એક વિભાગ આવશે, બીજો વિભાગ, ત્રીજો વિભાગ આત્માર્થી. તો મતાર્થી લક્ષણના કેટલી ગાથાઓ છે? 24 થી 33, 10 ગાથાઓ. અને આત્માર્થી લક્ષણ કેટલી છે? તો એ 34 થી 42, 9 ગાથાઓ. બરાબર. હવે કોઈને વિકલ્પ આવે કે પરંગુપાદેવે 9 ગાથા લખી, તો એના કરતાં એમ લખવું હોય મતારથી પછી એક ગાથા કે ભાઈ આ જેનામાં ન હોય એ આત્માર્થી. એટલે સાહેબે આખી સમજણ આપી કે પહેલો પોઈન્ટ તો એ હતો કે એમ કહે ને કે આ સાચો સાધક, આત્માર્થી એટલે સાચો સાધક, અને મતારથી એટલે ખોટો સાધક. તો કે એને ખોટો સાધક પણ ન કહી શકાય, અનટ્રુ સીકર ન કહી શકાય, કારણ કે કંઈ સીક જ નથી કરતો, એને કોઈ લક્ષ્ય જ નથી, એને કોઈ સાધ્ય જ નથી. ખ્યાલ આવે છે? એટલે મતાર્થીને આ ઉપમા પણ, આ પોઈન્ટ પણ આપી શકાય કે અનટ્રુ સીકર છે, ખોટો સાધક, કારણ કે એનામાં સાધકપણું છે જ નહીં. કારણ કે એ ઘણી ધાર્મિક ક્રિયાઓ કરે છે, ઘણા શાસ્ત્ર શ્રવણ કરે છે, પણ એની અંદરમાં કોઈ ક્વેસ્ટ નથી. ક્વેસ્ટ એટલે શોધ. શોધ હોય તો સાધ્ય આવે, સાધ્ય આવે તો સાધકપણું આવે. મતાર્થીમાં સાધકપણું છે જ નહીં, કારણ કે એના અંતરમાં શોધ છે જ નહીં. કોઈ વાર આત્માર્થી કરતા પણ મતાર્થી વધારે પુરુષાર્થ કરતો હોય, બોલો. એ સાહેબે કીધું ને કે આત્માર્થી કોઈ વાર એક આમેલ માંડ માંડ કરતો હોય, મતાર્થી હોય કોઈ આખી ઓળી નહીં કે 500 આમેલ પણ કરી નાખે. કોઈ આત્માર્થી હશે એક માત્ર આત્મસિદ્ધિ શાસ્ત્રનો જ અભ્યાસ કરતો હશે, અને મતાર્થી હશે એ 500 શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે, પણ છતાં એનું કલ્યાણ થતું નથી. એ મતાર્થીના લક્ષણ, કારણ કે એ મતને પકડી રાખવા, હું સાચો છું એ સિદ્ધ કરવામાં જ આખી શક્તિ એની યુઝ થાય છે. એટલે બહુ સરસ સાહેબે એ સમજાવ્યું કે આગળમાં એક ગાથા ક્રિયાજળને સમજાવવા માટે હતી, એક ગાથા શુષ્ક જ્ઞાની માટે હતી. એ બંને સમજાવવા છતાં આ ડિટેલમાં મતાર્થી લક્ષણ શેના માટે સમજાવે છે આપણને? કારણ કે જો નહીં સમજે આપણે, તો આપણી સમય, આપણી શક્તિ અને આપણી પુણ્યાય બધું વેસ્ટ, એટલે કે વ્યર્થ જશે. એટલે શું કરવાનું? તો કે આ બધું ત્યાગવાનું અને આત્માર્થીપણાનું, અથવા આત્માર્થીના લક્ષણોને આપણે ગ્રહણ કરવા. અને પછી આગળ આપણને સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ આખું પિક્ચર આપ્યું આપણને કે આ મતાર્થીના લક્ષણ આપણે સમજવામાં છે તો એનું ડિવિઝન કઈ રીતે છે. તો કે બે પ્રકારના મતાર્થી છે. કયા? તો એક ક્રિયાજળ મતાર્થી અને એક શુષ્ક જ્ઞાની મતાર્થી, બરાબર ને? તો 24 થી 28 પાંચ ગાથાઓ કોના માટે છે? ક્રિયાજળ મતાર્થી માટે. અને એમાં દરેકનું સમજાવ્યું ગુરુદેવે કે 24ની અંદર ગુરુ વિશેની શું ખોટી માન્યતા છે મતાર્થીની, 25માં દેવ સંબંધી શું છે, 26માં ધર્મ સંબંધી શું છે, 27માં શાસ્ત્ર અને વેશ સંબંધી શું છે, અને 28માં વ્રત તપ વિશે શું છે. દરેકનું આવશે એટલે તમે ચિંતા નહીં કરો, ખાલી એક પિક્ચર ક્રિએટ કરી લો. કેવું ગુરુદેવ આપણને આમ સિસ્ટમેટિકલી આમ અંદર પ્રવેશ કરાવે છે એ સમજવાનું છે. તો પાંચ ગાથા ક્રિયાજળ મતાર્થી માટે. એના પછી ત્રણ ગાથા શેની આવશે? તો કે શુષ્ક જ્ઞાની મતાર્થી માટે. એક વિષય જે છે શુષ્ક જ્ઞાનીનો એ આની અંદર એક્સપ્લેન કરવામાં આવ્યો છે. એટલે 29, 30 અને 31 શુષ્ક જ્ઞાની માટે. પછી જે 32મી જે છે ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની, આ બંનેના સામાન્ય લક્ષણો જે છે મતાર્થીના એ અહીં સમજાવ્યા છે બંનેના સામાન્ય. અને 33મી જે છે એ એનું કન્ક્લુઝન અને નેક્સ્ટનું ઇન્ટ્રોડક્શન. સો આવી રીતે આપણે આ જે 10 ગાથા છે એ મતાર્થીની એ આપણે પહેલા જોશું, પછી આત્માર્થીની આવશે. સાચો ધર્મ શું છે, ધર્મનું સ્વરૂપ શું છે એ આપણે જાણતા નથી, અને જાણતા ન હોવાથી એના પ્રત્યે પ્રેમ છે એમ બતાવી અને ક્યારેક અંદરમાં આપણે વેરભાવ અથવા તો દ્વેષભાવ પોષતા હોય છે. અને સુંદર મધુશાલા નામની જે કવિતા છે એની અંદર કેવું સુંદર રીતે સમજાયું કે મંદિર અને મસ્જિદે વેર બાંધ્યો અને મિલાપ ક્યાં થયો? તો કે મધુશાળામાં. કે કેવું છે, મંદિર અને મસ્જિદ ધર્મના સ્થાન છે એ વેર કરાવે છે. એ સમજાવીને ગુરુદેવ આખું આપણને, અને સાચો ધર્મ શું છે સમજવું બહુ જરૂરી છે. ઘણીવાર આપણે સેવા કરીએ, ચિક્કાર તપસ્યા કરે, પણ અંદરમાં જો કશાયની ઉપશાંતતા ન હોય તો હું મતાર્થી છું. ઘણી વખત હું બીજાને બતાવવા માટે દેખાડો કરતો હું, અને અંદરમાં વૈરાગ્ય ન હોય, અંતરમાં વૈરાગ્ય ન હોય તો હું મતાર્થી છું. હું દોષોને સમજવા માટે, સ્વીકારવા માટે, એનો એકરાર કરવા માટે તૈયાર ન થતો હોઉં તો મારામાં સરળતા નથી. અને કોઈ વ્યક્તિને જોતા જ મને અંદરમાં દ્વેષ જાય, આકુલતા વ્યાકુળતા ઉત્પન્ન થાય, અને આત્માની વાત કરું અને અંદરમાં મારા આગ્રહ પોષતો હોઉં તો હું કઈ રીતે કહી શકું કે મારામાં માત્ર મોક્ષ અભિલાષ છે? એટલે આ રીતે આપણને સમજણ આપી કે માત્ર આત્મા વિશે આપણે વાતો કરવાનું સ્ટાર્ટ કરી દઈએ એટલે આપણે આત્માર્થી બની જાય એવું નથી. આ લક્ષણો જે છે મતાર્થીના એ સમજવા અને કાઢવા. અને સાહેબે સરસ સમજાવ્યું કે આપણે બધા જ ખૂબ સેવા કરીએ છીએ, ખૂબ સ્વાધ્યાય કરીએ છીએ, ખૂબ ધર્મ પ્રવૃત્તિઓ કરીએ છીએ, સેવા પૂજા કરીએ છીએ, પણ મારામાં મતાર્થીના લક્ષણ છે કે નહીં એ ચેક કરવું અત્યંત આવશ્યક છે. અને આખું એ સમજાવ્યું કે સંસારી કરતાં હું જુદો છું, કે સંસારી તો સ્વિમિંગ કરે છે ને આ કરે, અને હું તો ધર્મ પ્રવૃત્તિ કરવા છતાં પણ મારામાં મતાર્થતા હોય એવું 100% પોસિબલ છે, તો એ કાઢવું અત્યંત આવશ્યક છે. અને આ ઇન્ટ્રોડક્ટરી જે પૂરું કરતાં પહેલાં સાહેબે ખાસ કીધું કે મતાર્થીને ન હોવા, લક્ષણો ન હોવા જોઈએ એ તો જરૂરી છે જ, પણ સાથે આત્માર્થીના કયા ગુણો મારામાં હોવા જોઈએ એ પ્રેરણા લઈ અને મારે પ્રાપ્ત કરવું, આ બંને જરૂરી છે. એટલે હવે સમજાણું, ત્યાં ક્વેશ્ચન જે હતો ને કે મતાર્થીનું ખાલી એક ગાથા આપી તો ચાલે કે ભાઈ હવે આના જેવું ન હોવું જોઈએ, તો કે ના, આ ન હોવું જોઈએ અને આત્માર્થીનું શું હોવું જોઈએ એ બંને જરૂરી છે.